और चौबीस अपने अधिकार माँ के साथ अधिकार तो जानवाना नामे कया गली ने जानता नाम थाय ने कया गली ने जानता नाम थाय धन्यवाद माँ की विनती એ વાત હું તમે કહું છું કે ભાઈ સ્વર્ગ ને એનું લક્ષ છોડી દે નાનામાં થતા પરિણામ ના ભેદો જે ઉઠે છે એનું પણ લક્ષ છોડ એ બધા જ્ઞેયોને જાણવાનું સર્વથા બંધ કર અને તારો ચિદાનંદ આત્મા ભગવાન સામાન્ય તત્વ એટલો છે જે વિશેષમાં રહેલો હોવા છતાં વિશેષ છે ભિન્ન છે વિશેષમાં રહેલો હોવા છતાં વિશેષથી સહિત હોવા છતાં જે પોતાના વિશેષોથી પણ રહિત ભિન્ન તત્વ સામાન્ય છે એને તો એક કરવું થઈ અને તારા જ્ઞાનમાં સામાન્યને જ્ઞેય બનાવી દે વિશેષને જ્ઞેય બનાવવાનું તો અલૌકિક વાર્તામાં 114 કથા છે આ ધારણાનો વિષય નથી પણ આ પ્રયોગનો વિષય બતાવે છે ઘણું સાંભળો 45 વર્ષ સુધી હવે સાંભળવાના રાગને પણ તો ગૌ કર અને જે ગુરુએ સંભળાયું એનો પ્રયોગ કરીને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરીને એ અહીંયા પ્રયોગ કરવાની વાત છે ધારણામાં રાખવાની વાત નથી પણ પ્રયોગ કરવાની વાત બતાવે છે જાણતા તો એને આવડે છે જાણેલો છે પરમે એ મંત્ર જાણવાનો ને સ્વમે જાણ પ્રભુ તારી પાંચ પર્યાયોમાં તું રહેલો છો એટલે પરમાં તો તારો અસ્તિત્વ બિલકુલ છે નહીં છતાં તે પર્યાયોને જોવાની આંખ બંધ કરી દઈને પર્યાયોમાં રહેલો છે છતાં પર્યાયોમાં રહેલો નથી એવો એક સામાન્ય તત્વ છે એને પર્યાયને જાણવાનું બંધ કરી દઈને આંખ બંધ કરી દઈને તો વસ્તુ જે છે તેનું ઉઘાડેલા દ્રવ્યાસિકનીના જ્ઞાન વડે અવલોકન કર ત્યારે તને ભાષણે જણાવશે કે આ બધું જીવ થયું છે આખો પરમાત્મા અનંત અનંત શક્તિઓનો અભેદ એકરૂપ સ્વરૂપ તને એક પણે જણાશે એ એક પણ અનેક પણે નહીં જણાય અનેક ગુણ ભેદો એમાં છે ખરા પણ સામાન્ય અભેદને જાણવા જાય તો એના ભેદો જે ગુણ ભેદ છે એ પણ તને લક્ષમાં આવશે નહીં તો જે પરિણામ છે પાંચ એ તો તને લક્ષમાં ક્યાંથી આવે કેમ કે એ તો અભેદમાં ભેદ છે અભેદનો ભેદ લક્ષમાં નથી આવતો તો અભેદમાં જે નથી એ તને લક્ષમાં ક્યાંથી આવે શું કહ્યું આખો પરમાત્મા અનંત અનંત શક્તિઓનું આ સામાન્યની વાત કરે છે સામાન્ય તત્વ કેવું છે કે દ્રવ્યાસિક નહીં જોવાનો આદેશ આપે છે એ કેવું છે કે આખો પરમાત્મા અનંત અનંત શક્તિઓનું અભેદ એકરૂપ સ્વરૂપ તને એક પણ જણાશે પર્યાયો અનેક છે એ અનેક પણે તો નહીં જણાય કે પર્યાયોનો એમાં અભાવ છે માટે પર્યાયની વાત તો એકો રાખ પણ તારામાં જ્ઞાન દર્શન ચારિત્ર સુવિધ આદિ અનંત 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 ગુણોના ભેદો છે પણ નહીં, અભેદમાં મૂળ ભેદ દેખાતો નથી, તો એ અભેદમાં પર્યાય નો ભેદ તો છે જ નહીં, તો ક્યાંથી દેખાશે? નહીં દેખાય એવા અભેદ આત્મા ને જો, પછી તારા ભેદ ને અમે જોવાનું કેશો જરા ધીરજ શાંતિ રાખ. ત્યારે પર્યાયનું સાચું જ્ઞાન થાય ને, કે ઉતાવળ કરમાં અને અમે થોડીક વાર પછી એ વાત કહીશું. અત્યારે તો અમારે બીજી વાત અને કેવી છે, અનંત શક્તિઓનો અભેદ એકરૂપ સ્વરૂપ તને એક પણ જણાવશે. પણ સાહેબ અનંત અનંત ગુણો છે કે અનંત ગુણો રૂપે જણાય છે કે ના? અનંત ગુણ પણ એક રૂપે અનંત ગુણાત્મક એક ગુણી ભગવાન હવે સામાન્ય તને દ્રષ્ટિમાં આવશે. ગુણ બે તને દ્રષ્ટિમાં નહીં આવે. ગુણ ભેદો છે પણ ગુણ ભેદ ઉપર લક્ષ નથી, અભેદ ઉપર લક્ષ છે, તેથી ગુણ ભેદ દ્રષ્ટિમાં આવતા નથી. એક એક ગુણ નું તો લક્ષ અમે કરવાનું કેતા નથી. અમે તો અનંત ગુણાત્મક આખો ગુણી પરમાત્મા ભેદ સામાન, ભલે એમાં અનંત ગુણો છે પણ ગુણ ભેદ નું અમે લક્ષ કરાવવાનું અમારું પ્રયોજન નથી. પર્યાય ભેદ ને જાણવાનું છોડાવીને તું ગુણ ભેદ ને જાણ એમ અમે કહેતા નથી. તું ગુણે પરમાત્મા ને અખંડ સામાન્ય ભેદ ને જાણ, એ ગુણે જણાશે તને, એ પણ જણાશે. એ તેના જોડથી કયો છો તમે કે અમે અનુભવ ના જોડથી કહીએ છીએ? અમને એ પણ જણાયો છે, અમને જણાયો છો તો તને પણ એ પણ જણાશે, જણાશે ને જણાશે. શંકા કરીશ માં આવી વાત હવે અજ્ઞાની જેવો શાંતિથી ધીરજથી વાંચે વિચારે નહીં અને બૂમો પાડે કે એકાંત થઈ જશે. એકાંત છે પાડે, એકાંત છે, એકાંત છે ભાઈ બાપુ, તેના પરિણામ આવશે. હો ભાઈ પરિણામ તો સત્ય જેવા હશે, એ હશે તેવું આવશે. અસત્ય ના તો અસત્ય પરિણામ આવશે. દ્રષ્ટિ અસત્ય હશે તો એનું પરિણામ તને સારું નહીં આવે. અમે ઈચ્છતા નથી કે તું દુઃખી થા, પણ પરિણામ પોતાના ફળ આપ્યા વિના કોઈ કાળે તણ કાળ મારી શકે. આ પરિણામ એના ફળ ના આપે દ્રષ્ટિનો વિશ્વનો નાશ થઈ જાય. ચેતનના આધારે જે પરિણામ થાય એને મોક્ષ ફળ ના આવે એમ કોઈ કાળ બનવાનું નથી. કહે છે એકલા ઉગાડેલા દિવ્યાંગ ચક્ષુ વડે જયારે અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે, અનુભવમાં આવે છે, ત્યારે નારદ પણ તિર્યજ પણ મનુષ્ય પણ દેવ પણ વડે છે પણ એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા જોયું. ભલે વિશેષને જોવાની આંખ બંધ કરી દી પણ આ જીવ વિશેષ રહિત છે એમ નથી. વ્યવહાર નહીં વિશેષ સહિત છે ને નિશ્ચય નહીં વિશેષથી રહિત પણ છે. સર્વથા સહિત કે સર્વથા રહીત એમ ના લેવું. જીવ છે તો વિશેષમાં રહેલું સામાન, જીવ છે તો વિશેષમાં રહેલું સામાન, પોતાના વિશેષ થી બહાર જીવ સામાન્ય રહે છે. ભગવાન આત્મા નાયક એમ નથી, છે તો પ્રમત અપ્રમત ના જો પુરસ્થાનમાં રહેલું પણ પ્રમત અપ્રમત રૂપે થઈને રહેલું નથી. ચૌદ પડે આત્મા થતો નથી. એકનો બે ન થાય તો એકનો ચૌદ તો ક્યાંથી થાય? ગજબ વાત છે ભાઈ. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા ઇન્ટુ કોમા કર્યું, એટલે કે પણ જાણવામાં જે રહેલો છે એમ નથી, પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. પાણીમાં ઘી નથી, દૂધમાં ઘી છે, પણ દૂધ ઘી નથી. દૂધ માં ઘી છે, પણ દૂધ તે ઘી છે. એ પાંચ પર્યાયોમાં ભગવાન આત્મા રહેલો છે, પણ પાંચ પર્યાય જે આત્મા છે પોતાની ફક્ત જે પાંચ પર્યાયો છે તેમાં રહેલો છે. યોગ આ રીતે સંધિ કરીને કહે છે, પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા અને વિશેષો ને નહીં અવલોકનારા. એટલે વિશેષ માં સામાન્ય છે અને એમ કહો છો કે સામાન્ય ને જો અને વિશેષ ને ન જો એમ કેમ બની શકે? એક બાજુ આપ એમ પરમાવો કે પાંચ વિશેષોમાં સામાન્ય રહેલું છે અને બીજી બાજુમાં આપ એમ કહો છો કે સામાન્ય ને અવલોકન વિશેષ નો અવલોકન છોડી દે. કેવું કે પાંચ પર્યાયમાં સામાન્ય છે અને પછી કેવું કે સામાન્ય ને અવલોકતો વિશેષ ને નહીં અવલોકતો. તો વિશેષ માં સામાન્ય છે તો વિશેષ નું અવલોકન આવી જવું જોઈએ કે ના બિલકુલ આવતો નથી, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં. એની આખી રમત છે બધી. વર્ણાદિથી રૂઢાન પર્યંત ભાવો દૂધ અને પાણીની માફક સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. પણ બીજે તો રાગની સાથે તાદાત્મ્ય સંબંધ ગયો અને કેવળ જ્ઞાનની સાથે સંયોગ સંબંધ. ભાઈ વિવક્ષા સમજવી જોઈએ. દૂધ ને પાણીની માફક વર્ણાદિથી માનીને રૂઢાન પર્યંત ભાવો છે, તદાત્મકપણાથી સહિત હોય છે જ્ઞાન ક્રિયા શુદ્ધ જ્ઞાન ની ક્રિયા પ્રગતિ એની સાથે તાદાત્મ્ય સંબંધ છે એમ કહ્યું. અને અહીંયા કહ્યું કે કેવળ જ્ઞાન સાહિત્ય તાદાત્મ્ય સંબંધ નથી. દ્રવ્યાનો યોગ ઊંડો અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. એની નજર તો સમ્યક દ્રષ્ટિ જેને જાણી શકે ને કાં કોઈ નિકટ ભવ્ય હોય તો એને ખ્યાલમાં આવી શકે એવી વાત છે. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા અરે વાક્ય ને પકડ, વચન ને ન પકડ. અને વચન શું મર્યાદિત ચિત્ત કરે છે પ્રયોજન, એને મર્યાદામાં જાણ, એને અમર્યાદા રૂપે જાણી લેવા. એક જીવ સામાન્ય ને અવલોકનારા ને વિશેષો ને વિશેષ માં રહેલો અને વિશેષ પાછો જણાતો નથી. સામાન્ય વિશેષ માં રહેલું છે અને પાછું સામાન્ય ને જાણતા વિશેષ જણાય નહીં તો વિશેષ માં રહેલું એમ શા માટે આપે કહ્યું? બહુ ગંભીર વાત છે એ વાત કરે છે. એક સામાન્ય જીવ સામાન્ય ને અવલોકનારા અને વિશેષો ને નહીં અવલોકન. વિશેષ માં રે સામાન્ય અને વિશેષ ને તું જો વિશેષ માં સામાન્ય રહેલું છે અને વિશેષ ને તો ન જો, પણ જેમાં એ રહેલું છે એને જો તો હું જણાય જાય કે ના જણા. જો વ્યવહાર નો પક્ષ વિશે તો સામાન્ય નહીં જણાય, પણ સામાન્ય વિશેષ માં રહેલું છે એવું અજ્ઞાનુભૂત થશે. વાત છે જે લોઢા કાપે છે એવી વાત છે. અને વિશેષ ને નહીં અવલોકનારા એ જીવો ને એટલે બધો જીવ રહે છે એમ ભાષે છે. હા શું ટીકા છે? પર્યાયો વિશેષોમાં રહેલા એક જીવ સામાનને અવલોકનારા અનેકમાં એક રહેલું છે, છતાં એકને અવલોકન કરતા એક જ જાણે છે, જેમાં જે અનેકમાં રહેલા છે વિશેષો એ જણાતા નથી. આ કેવી વાત, અનેકમાં એક રહેલું એમ આપ્યો છો અને એકને જાણતા પાછું અનેક નથી જણાતું, એક જ જણાય છે, એ શું? એ રમત છે, આ શ્યાદવાદી રમત રમી જાણે કામ કાઢે માથું વાગે તે માલ કાઢે એવી વાત છે. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા, જો અવલોકનારી છે તો પર્યાય, પણ અવલોકે છે દ્રવ્ય નહીં. સમયસર ગાથા 320 ની જૈન આચાર્યની ટીકામાં છે ને, કે જે આ સામાન્ય નો ખુલાસો કરે છે, સામાન્ય નું અવલોકન કરો તો સામાન્ય એટલે શું એનો ખુલાસો અવારનવાર કરતા આવે છે, વિશેષ ખુલાસો કરે છે. જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાષમય અવિનશ્વર શુદ્ધ પારણાલિક પરમ ભાવ રક્ષણ પરમાત્મ દ્રવ્યતે આખું દ્રવ્ય હું છું એમ જાણું. દ્રવ્ય ને તો છે નહીં, કાર્ય જાણવાની ક્રિયા દ્રવ્યમાં તો નથી એમ જાણું. કાર્ય દ્રવ્ય ને તો છે નહીં, પર્યાયમાં જાણવું એટલે કાર્ય થાય છે. જેથી પર્યાય એમ જાણે છે જેમાં ક્રિયા થાય એ ક્રિયા પર્યાય એમ જાણે છે કે આ દેહ મારો રાગ મારો એવી વિપરીત ક્રિયા હતી, એ ક્રિયા છોડીને પર્યાય અંતરનું થઈને આ સામાન્ય સ્વભાવ નાયક છે હું, એવો ક્રિયામાં મોટો ફેરફાર થયો. મિથ્યા તો ગયું ને સમય કશું થાય છે, પર્યાયમાં જાણું. તેથી પર્યાય એમ જાણે છે કે આ હું છું, આ ચેતનારો તે હું છું, આ દેખનારો તે હું છું. દેખનારાને દેખતો નથી, દેખનારો છે તે હું છું. અન્ય તો દેખતો નથી, હિતકારક તો એને ઘરે ગયા, પણ વેદથી જોઉં કે દેખનારો મને દેખાય કે ના, એમાં દેખાતે નહીં તને. જે દેખનારો છે તે હું છું, જે જાણનારો છે તે હું છું. નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું, જો નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. નિજ પરમાત્મ દ્રવ્યને હું જાણું છું એમ નહીં, પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. આ તો શબ્દ દ્વારા સમજાવે છે, બીજો તો ઉપાય નહીં. ભલે વિશેષોમાં રહેલો છું, ભલે વિશેષોમાં રહેલો છું, પણ છું આ એવું પર્યાય જાણે છે. આ ગાથા તો એવી અપૂર્વ છે કે પ્રભુ મેં બહુ અપરાધ કર્યો, આપે મને અનુક્રમે જાણવાનું આપનું ફરમાન, એને મેં લક્ષમાં લીધું નહીં અને ક્રમ ભંગ કરીને પરને જાણવા રોકાણું, ક્રમ ભંગ કરીને રાગને જાણવા રોકાણું અને ક્રમ ભંગ કરીને દ્રવ્ય પર્યાયને જાણવાનો પ્રમાણના લોકમાં ઓળખાયેલો. પ્રભુ મેં બહુ અપરાધ કર્યો, હવે હું ક્રમ ભંગ નહીં કરું. આપે અનુક્રમે મને જે કહ્યું આ ગાથામાં એને હું અપનાવું છું. પ્રભુ આજ સુધી મેં કર્મ ભંગ કર્યો છે, એવો મેં અપરાધ કર્યો છે, તારો પ્રભુ એની મને ક્ષમા કરે, હું પાપી છું, ક્રમ ભંગ કર્યો તો મેં, અનુક્રમ ન કર્યો મેં. પેલા દ્રવ્ય ને જાણું, પછી પર્યાય ને જાણું, અને પછી દ્રવ્ય પર્યાય ને યુગપત તુલ્ય કાળે જાણું, એવો જે આપે કહેલો અનુક્રમ, એ અનુક્રમ નો મેં ભંગ કર્યો છે, અને એનો દંડ મને આ ચાર ગતિ નો દંડ મળી ચુક્યો છે પ્રભુ. પણ આજે પ્રવચન સાર આપે મને સંભળાયું કે તું અનુક્રમે જાણ, અનુક્રમે જાણ, અનુક્રમમાં ક્રમ ભંગ કરીશમાં, અનુક્રમ પૂર્વક નો હવે દ્રવ્ય ને પ્રથમ જાણ, પછી તારા પરિણામ ને જાણ, પછી અક્રમે યુગ પર દ્રવ્ય પર્યાય ને જાણ. હવે આપે કહેલા અનુક્રમ માં હું આવું છું, હવે હું આપની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું કે આજ સુધી ભલે ક્રમ ભંગ મેં કર્યો, પણ પ્રભુ હવે હું ક્રમ ભંગ કરવાનો નથી. ભલે વિશેષમાં રહેલો છું, પણ છું આ વિશેષમાં રહેવા છતાં છું સામાન, એમ પર્યાય જાણે છે. અહીં પણ એ જ કહે છે કે જીવ સામાન્ય અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા, તારા પરિણામને જાણવાનો અમે નિષેધ કરાવીએ છીએ. હા યાર પ્રભુ એકાંત જશે તો વસ્તુ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, પર્યાયને જાણવાનું આપ બંધ કરાવો છો. પર્યાયને કરવાનો નિષેધ કર્યો ત્યાં સુધી તો ઠીક હતું, પણ પર્યાયને જાણવાનો નિષેધ, પરને જાણવાનો નિષેધ ને પર્યાયને જાણવાનો નિષેધ. હા પ્રભુ અનુક્રમમાં આવી જા, જે ક્રમ ભંગ કરીને પર કરીને જાણવા રોકાણું, ક્રમ ભંગ કરીને તારા પરિણામને જાણવા રોકાણું. પરિણામ તો જાણવાને, દોષને તો જાણવાને, પોતામાં થતા દોષને તો જાણવાના, કે મેં બાપુ આપે કહેલો અનુક્રમ એને છોડી ક્રમ ભંગ કરીને મારા દોષને જાણવા રોકાણો, દોષને જાણતા કશાયની મદતા થઈ. પણ અનુક્રમ નો ભંગ કર્યો તેથી સાથે મિથ્યાત્વનો દોષ રહી જાય છે. એ આજ સુધી મને લક્ષ્માયું હતું, મારા દોષને જાણતા તો દોષ ટળે છે, ગળે છે, એમ તો આવે છે. ભાઈ દોષને જાણતા પ્રાયે દોષ બમણા થઈ જશે બાપુ, રૂંધાયેલો કસાય તને જરા દેખાશે. દોષને જાણતા દોષ ટળતો નથી, નિર્દોષ પરમાત્માને જાણતા દોષ ટળી જાય. જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષને નહીં અવલોકનારા એ જીવોને તે બધો જીવ દ્રવ્ય છે એમ ભાષે છે. લ્યો ત્યાં 320 ગાથામાં જે કહ્યું છે એ અહી છે. અરે એ સર્વત્ર કેવું છે જ્ઞાનીઓને, વાત કઈ કે ના અહીંયા કઈ કે એમ છે જ નહીં, બધે એક જ વાત છે. ગુરુદેવ ના વચન છે, બધે એક જ વાત જ્ઞાનીઓને કહે છે. સામાન્યને જો વિદ્યાયકને જો તું નિર્વિકલ્પ નું અવલોકન લે, તું ભૂતાર્થ નો આશ્રય કર, તું શુદ્ધને જાણે તો શુદ્ધની પ્રાપ્તિ થશે. બધા એકાર્થ વાચક વચનો છે. સામાન્ય કહો, સામાન્યની જાણે એમ કહે કે તું શુદ્ધને જાણે એમ કહે, બે વાત એક જ છે, બધે એક જ વાત છે. જોનારી પર્યાય ઉગડેલી જ્ઞાનની પર્યાય, પર્યાય વિશેષોમાં રહેલા જોનારી પર્યાય ઉઘડેલી જ્ઞાનની પર્યાય વિશેષોમાં રહેલા એ જીવ સામાન્ય જોયે છે. હા હા હા, હરિને મંત્રો છે જોનારી પર્યાય, એટલે કે ઉઘડેલી જ્ઞાનની પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય જોયે છે. પર્યાય નહી તો પીડાઈ ગયો છે, બંધ થઈ ગયો છે, પર્યાય થી જાણવાનું સર્વસામાન થઈ ગયું છે. આ પ્રયોગ ની વાત છે. મને રાગ જણાતો નથી પ્રભુ, મને જાણતા જણાય છે, હું શું કરું પ્રભુ, હું શું કરું, તમારી પ્રતિમા મને જણાતી નથી, મને તો આપની સામે જોતા તો મને મારો નાયક આત્મા જણાય છે. એક વાર તો અનુક્રમમાં આવીને સામાન્યને જો, પછી પ્રભુની ભક્તિના રાગને જો, અને પછી પ્રભુને પણ જો, કહેવાનો નથી. ક્રમ ભંગ નો દંડ મોટો છે અને અનુક્રમ નો લાભ મૃપી. અનુક્રમ તો જેનામાં એક પછી એક, અનુક્રમ એટલે એક પછી એક, પેલા ત્રિવિધ જ્ઞાન, પછી પર્યાય જ્ઞાન, અને પછી તુલ્યકાળ કહીને જ્ઞાન, એવો ક્રમ રાખ્યો છે ને અનુક્રમમાં. આમાંથી બધું ગાજરમાં સાધ છે. કરવાની ભૂલ કાઢી 320 માં અને જાણવાની ભૂલ કાઢી 114. આ અરે પર્યાય નહીં તો પીડાઈ ગયો છે, બંધ થઈ ગયો છે, એટલે ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યાર્થિક નહીં વળે. ઉઘડેલા જ્ઞાન વડે એટલે દ્રવ્યાર્થિક નહીં વળે, એટલે કે શુદ્ધ નહીં વળે. દ્રવ્યાર્થિક નહીં કહો કે શુદ્ધ નહીં કહો, વળે જોતા આ બે ત્રણ સ્થિતિમાં તો કેટલું નાખ્યું છે. બહુમાન કરે છે આચાર્ય મહારાજ, પોતે બહુમાન કરે છે. આ ભાઈ કેવળીના કહેવાય તો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અભાવ છે. મંતરીએ જાય ત્યારે રતન હાથમાં આવે, કાંઠે તો સંકલા હાથમાં. કેવળીને કહેવાય તો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અપાર છે. ઉંડપ છે એમ નહીં, ઉંડપ એટલું નહીં, ભગવાનના તો વિલપ્યા, અર્યન પરમાત્મા સાક્ષાત તો વર્તમાન પંચમ કાળમાં નથી વિલપ્યા, પણ આ વાણી રહી ગઈ, સર્વજ્ઞની વાણી રહી ગઈ. દિવ્ય ધની નો જે દોષ પ્રવર્તન સાર અવ્યવ, આ એ અવ્યવ રહી ગયો. સોનાની લગડી નથી પણ સોનાની કટકી તો રહી ગઈ, પણ સોનું રહી ગયું, લોડું નહીં. બારની અપેક્ષા એ તો થોડું છે ને, દ્રવ્યશુદ્ધ તો એકદમ દરિયામાં સમુદ્રમાં બિંદુ જેટલું દ્રવ્યશુદ્ધ. એ છે કે આત્માનો અનુભવ થયો એને સકળ દિન સાધન જાણી લીધું. આ દિન સાધન, સાધકની અનુભૂતિનું નામ દિન સાધન છે. દિન સાધન ક્યારે કોઈ છે? રાજકોટના મંદિરમાં રહેતો હોય છે કે આ સ્વાધ્યાય મંદિરમાં? ક્યાં દિન સાધન? દિન સાધન તો આત્માનો અનુભવ, તેને ભગવાન દિન સાધન કહે છે. આવી વળી રહી ગઈ, આ વળી ભગવાનના વિરહ ભૂલાયા છે. પોતે શું કહ્યું? હરિયત નથી, હરિયત ની વાણી રહી ગઈ, પણ અમને તો અનંત ના વિરહ પણ અમે ભૂલી ગયા છે. વિરહ અમને હવે લાગતો જ નથી, ભૂલાયો. કેમ કે વાણી એ ભગવાન ના વિરહ ભૂલાયા છે. કહે છે પર્યાય નહીં બંધ થઈ જતા. અંદર જે એકરૂપ અંત તત્વ છે, પર્યાય બહિર તત્વ છે, અંત તત્વ જણાય છે એની સન્મુખ થતા, એની સન્મુખ થતા બહિર તત્વ પર્યાય ગણાતી નથી. પર્યાય જેને વિષય કરે છે એ જણાય છે, વિષય કરનાર પર્યાય પણ ગણાતી નથી. એ બહિર તત્વ છે, કેમ કે ઉપાધિ તત્વ નથી. અમારે ઓળખાણે ઉપાધિ તત્વ ની વાત કરીએ છીએ. એકરૂપ અંત તત્વ છે તેને જાણનારું, એકરૂપ અંત તત્વ તેને જાણનારું જ્ઞાન ભૂલી ગયું છે. જયારે પાંચ પર્યાય ઉપર દ્રષ્ટિ હતી, પણ હવે ત્યાં પર્યાય ને જોવાનું સર્વથા બંધ કર્યું. એટલે ત્યાં સ્વને, સ્વને એટલે જીવ સામાન્ય ઓળખનારા અને વિશેષો ને નહીં ઓળખનારા. વિશેષો માં સામાન્ય છે, છતાં સામાન્ય ને જોવા જાય છે ત્યારે વિશેષમાં સામાન્ય હોવા છતાં વિશેષ નજરમાં આવતો નથી, એટલું સામાન્ય નજરમાં આવે છે. હવે આ અટપટી વાત ચમત્કાર છે ચૈતન્ય. આ વિષય પ્રયોગ નો ચાલે છે હો, આ પ્રયોગ કરવાનો છે. હવે તો મારે આ પ્રયોગ નો કાળ આવ્યો, જ્યાં સુધી સાંભળ્યા કરવું, સાંભળવું તું એ સ્વરૂપ ને સમજીને પ્રયોગ કરવા માટે સાંભળતો હતો. હું પ્રયોગ આજ ન કરું ને હજી સાંભળ્યા કરું ને આ પૂરું થાય તો પ્રયોગ કરીને આત્માની ઉપલબ્ધિ ક્યારે થશે? અપેક્ષા એ વાત સાચી છે. શબ્દને સાંભળવાનો પ્રેમ બહાર માં તો દેખાય કે વિશેષ જાગૃત થઈ ગયો છે. અરે પડઘો થવાનો છે સતનો, આ સતને કોઈ ઓકે. પ્રભુ સાંભળ બાપુ, સાંભળવાનો ઉત્સાહ વધે છે. ચંદુભાઈ વાત સાચી, પણ એ સાંભળવાનો ઉત્સાહ વધે છે એની પાછળ સાંભળનારનો લક્ષ્ય શું છે? કે સાંભળનાર શબ્દ મને જણાતો નથી, સાંભળતી વખતે વિકલ્પ ઉઠે છે એ જણાતો નથી, સાંભળવાનો સ્વભાવ મને જણાતો નથી, અને એ વિકલ્પ ને સ્વભાવ ને જાણનારું જ્ઞાન પણ જણાતું નથી. મને તો એટલો સામાન્ય સ્વભાવ જણાય છે. એટલા માટે એ સાંભળવાનો ઉદ્દેશ છે. સામાન્ય ને અવલોકન કરવાના હેતુ એ સાંભળવાનો ઉદ્દેશ છે, પણ વિશેષ ને જાણવા માટે હું અહીંયા સાંભળવા આવતો નથી ને કોઈ મને સંભળાવે. તો બધી વાત વિચારવા જેવી છે. ગોરો તો ખાવો જોઈને ચંદુભાઈ, મેં તો તું જાણ છો બાપુ, ગુરુ વૈયા ગયા, શ્રી ભગવાનના ગોર પિતા વ્યા જાય, બાળકો મેરી ખેર થઈ જાય. કઈ વાંધો નહીં, ખુલ્લો ટાઈમ હોય પણ સતનો ટંકો વાળવા. આ રૂપ દે કહેલું સત કોઈથી દબાઈ શકશે નહીં, ભડકો શકે. એવા અભ્યાસી જીવો પણ છે, પ્રસાદ બોલે નહીં પણ એવા સમજુ છે, લાયક જીવો પણ હોય છે. મૂળ તત્વને સમય ન હોય એમ એનો દુકાળ નથી. એ છે પ્રભુ એક વાર સાંભળ, એ સાંભળવાનો ઉત્સાહ મને શા માટે શું? અહીંયા રાજકોટમાં હું આવું છું ચંદુભાઈ ને સાંભળવા 365 દિવસ, કે હું તો એ સાંભળવા આવું છું કે પ્રથમ તમે આત્માને જાણો, એટલે સામાન્યને જાણો. એકને એક વાત બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એકદમ નમ્રતાથી વસ્તુનો સ્વીકાર કર્યો છે, વસ્તુને સ્વીકાર કર્યો છે. હો આ એ અનુક્રમમાં આવી જા, પેલા આત્માને જાણ, પછી પરિણામને જાણ, અને પછી તમે પર્યાયને પ્રમાણમાં, પછી પ્રમાણનો નંબર તો છેલ્લો મીકો, નીચેનો નંબર પેલો, વ્યવહારનો બીજો, અને પ્રમાણનો તો છેલ્લો નંબર મીકો. જરા એ અનુક્રમમાં તો આય પ્રભુ, મેં ક્રમભંગ કરીને આત્માને જાણવાનો પ્રયત્ન કર્યો, મેં બહુ અપરાધ આપનો કર્યો છે, ક્રમભંગ કર્યો મેં. હવે પ્રભુ આપે મને 114 ગાથા આપી હતી કે ચક્ષુ અજોડાય ઉગાડવાનો ઉદ્દેશ આપો છો, હું અનુક્રમમાં આવી જાય હું કોણ કરાર કરું છું? હું અનુક્રમનો ભંગ નહીં કરું. પેલા આત્માને જાણી આપ કહો છો તેમ, પછી આપના આદેશ પ્રમાણે હું પરિણામને જાણી જાણેલો પ્રજ્ઞા 12મી ગાથામાં, પેલા 11મી ગાથા અપનાવી, પછી 12મી ગાથા જાણી. એવા ક્રમમાં આપે ગયો ને, ક્રમ એક અનુક્રમમાં હું આવી ગયો હોય, એક પછી એક, પહેલા ને પછી, પહેલા ને પછી, અને 50 નંબર પ્રમાણનો તો ત્રીજો રાખ્યો. આ અલૌકિક વાત શું કહીએ, બોલે કેવું આ એવી વાત બહાર આવી છે. સામે શાસ્ત્ર છે ને, ગુરુની વાણી છે ને, કઈ પથ્થરથી તો નથી. અને ગુરુદેવે એક વાત બહુ સારી કરી કે કોઈ પણ વક્તા શાસ્ત્ર નો અધ્યયન કરે તો સામે બધા શાસ્ત્રો રાખવા, કે કઈ લીટી નો શોધ કરે છે. મને ચંદુભાઈ તો એક વક્તા ને પકડતા હતા, બે ઘણા વર્ષો ની વાત, અહીંયા અર્થ નથી, ક્રોધ આવી જાય તો. એ જે જો, અરે પ્રભુ, અરે પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે જન્મ છે હો, આ બીજા માટે જન્મ નથી. કોઈ સમજો કે કોઈ ન સમજો, આચાર્ય ભગવાન તો એમ કે છે કે સાંભળવું અને સંભળાવવું બે ઉન્મત પણ છે. મારા બાપુજી વાત કરી હતી દિનતા, જ્ઞાનચંદભાઈ કહ્યું સાંભળવું હોય તો દિનતા, સંભળાવો ને સાંભળવું. મને તો સાંભળવા આવે ને, આ દિખાઈ છો તો, અને મને પણ સંભળાવે દિનતા. સર્વજ્ઞ સ્વભાવે પરમાત્મા અંદર બિરાજમાન છે, એનું અપમાન કરમા એની પાસે જા, જલ્દી છુટકારો થઈ જશે. એક વખત બાપુજી એ વાત કરી, એ વાત પોતે સોનગઢ મુંબઈમાં વાત કરી હશે કે આ ઉન્મત કોનું છે, એટલે ગુરુદેવ પાસે વાત કરી. એમ કેમ કહ્યું છે, મારી પાસે ખબર આવ્યા કે તમે જયારે સોનગઢ જાઓ ત્યારે ખુલાસો કરજો, ગુરુદેવ વિકલ્પ ઉઠે છે કે બાપુજી આમ કેમ કહ્યું. પછી સોનગઢ ગયો અને ખુલાસો કર્યો, પછી શું થયું, પછી ગુરુદેવ બતાવ્યા મુંબઈ. બહુભાઈ જેવડી ની અંદર એક દિવસ કુતરા ને નીચે સવારે દૂધ લેવા આવ્યા, મને તે ઉપર નીચે રહી દૂધ લેવા બધાયા, હજી દૂધ પીધું નથી. તું કા મજુ ભાઈ, તમે કહ્યું તું ને કે ગાંઠ પણ છે ઉન્મત છે, વાત તમારી સાથે શાસ્ત્રભાઈ વાત છે, સંભળાવું એ ઉન્મત અને સામ
સાંભળવું પણ જાણ પણ છે. હવે ક્યાં સુધી સાંભળવું? 114 કાકા આવી છે, પ્રેવું કઈ ને કે જાણનાર જણાય છે. એક વાર નિષેધ કરવો પડશે પરને જાણવાનો, ત્યારે પર સંગત પ્રકારે જણાયા વિના પણ રહેશે, નહીં લોકા લોક જણાઈ જશે. ચિંતા કરીશ માં કઈ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા નંદુભાઈ કહ્યું, હવે અનુક્રમમાં આવો પડશો. બહુ સારી વાત છે, મને બહુ ગમી. આચાર્ય ભગવાન સૂચવે છે, મારે કઈ કેવું નથી, મારે મારા ઘરની વાત કેવી નથી, આચાર્ય મારા ઘરમાં રહે. અરે કેવળ આત્માના હિત કરવા માટે આપણે બધા ભેગા થયા, બીજું કઈ અહીંયા પ્રયોજન નથી ભાઈ. કોના સગા, કોના વાલા, કોના મિત્ર, કોનો સંગ ને કોનું ભાઈ. રામજીભાઈ ના જમાઈ ચંદ્રકાંતભાઈ વેલું બંધ કેવું છે, કેટલા વાગે કોના નવ બંધ કરો, હા 4 મિનિટ પછી બંધ કરો. ચંદ્રકાંતભાઈ રામજીભાઈ ના જમાઈ વકીલ પ્રભુ, તારો બહુ અપરાધ કર્યો, બહુ પ્રભુ મેં ક્રમ ભંગ કરીને પરને જાણવા જો મારું જ્ઞાન અને એનાથી જરાક આગળ આવ્યો તો રાગ ને જાણવા હું દુખાણો પ્રભુ અને વિશેષોને નહીં ઓળખનારા એની અનાથતા આગળ જાણવા ના શું કરવા કરવા પ્રભુ? હું જાણું છું જોડિયાભિમાન તે ક્રમ ભંગ કરીને જાણ્યું છે, અનુક્રમ આવી જા, પેલા સામાન ને જાણ ને પછી વિશેષ જણાય ને જાણ, એની અગાતા આગળ જાણવા જાણનારા શું કરો કરવા? આ સંતો જયારે એની વ્યાખ્યા કરતા હશે ત્યારે એની વ્યાખ્યાનો પાર ન મળે. આહા ભાઈ, ભગવાને જોયું એના અનંતમાં ભાગે જીવધનીમાં કહેવાયું, અને જે કહેવાયું એટલું તો જીલાવું પણ નથી. આવે છે ને કે મુખ પંકાર ધૂની સુની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. આ સંશય એટલે વિચારનો નાશ જીવ ભવે જીવ કરે છે વખત.